क्रमांक 29। संसारमां पुण्यनी प्रधानता छे अने धर्ममां गुणनी प्रधानता छे। तेथी ज्ञानी पुण्यथी दूर रहीने तेमां स्वामीपणे न भळता निस्पृहपणे जाणे छे अने अज्ञानी तेमां तल्लीन थाय छे। पुण्य एक तत्व छे પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય। જે જીવ પુણ્ય વૈભવ યશ કીર્તિ ઉપર જુએ છે તે જીવ અજીવના લક્ષણની જુદાઈ નહીં સમજનારો હોવાથી અજ્ઞાની છે। પ્રવચન સારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બંને આત્માના ધર્મ નહીં હોવાથી નિશ્ચયથી સમાન જ છે। નહી માનતો એ રીત પુણ્ય પાપમાન વિશેષ છે, નહી માનતો એ રીત પુણ્ય પાપમાન વિશેષ છે। તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે, તે મોહથી આછન્ન ઘોર અપાર સંસારે ભમે। જેમ સુવર્ણની વેડી અને લોખંડની વેડી બંને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બંને અવિશેષપણે બંધન જ છે। જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું સમાનપણું કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી। જ્ઞાનીને હિત અહિતનો યથાર્થ વિવેક હોય, જે કંઈ પુણ્ય પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે છે। ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે। ક્રમાંક 30। શુદ્ધ ચૈતન્ય જ્ઞાયક પ્રભુની દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધક દશા છે, તેનાથી પૂર્ણ સાધ્ય દશા પ્રગટ થશે। સાધક દશા છે તો નિર્મળ જ્ઞાન ધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી, કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે। પ્રભુ તું પૂર્ણાનંદનો નાથ, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છો ને પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળ સ્વરૂપે એવી છે નહીં। તેને જ પૂર્ણાનંદ પ્રભુની સાધના પરમાનંદ સ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધક દશાની સાધના એવી કર કે જેનાથી તારું સાધ્ય મોક્ષ પૂર્ણ થઈ જાય। ક્રમાંક 31। ઈચ્છાનો નિરોધ કરી સ્વરૂપ સ્વભાવની સ્થિરતાને ભગવાન તપ કહે છે। સ્વરૂપમાં વિશ્રાંતિરૂપ ચૈતન્યનું જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તે તપ છે। સમ્યક દર્શન થયા પછી અકશાય સ્વભાવના જોરે આહારાદિની ઈચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે। અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં વચ્ચે અશુભમાં ન જવા માટે અનશન વગેરે 12 પ્રકારના શુભ ભાવને તપ કહેલ છે, તે ઉપચારથી છે। તેમાં શુભ રાગ રહ્યો છે તે ગુણકર નિર્જરાનું કારણ નથી। પુણ્ય પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને અંશે અંશે રાગનું ટળવું થાય તે નિર્જરા છે। તપસા નિર્જરા ચ, એમ શ્રી ઉમા સ્વામી આચાર્ય દેવે તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે। તેનો અર્થ રોટલા છોડવાથી તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતા થતાં રોટલા સહજ છૂટી જાય તે તપ છે. એવું તપ જીવે અનાદિકાળમાં પૂર્વે કદી કર્યું નથી. હું અખંડાનંદ પરિપૂર્ણ જ્ઞાયક તત્વ છું એમ સ્વભાવના લક્ષ્ય ઠર્યો ત્યાં રાગ છૂટતા રાગમાં નિમિત્ત જે શરીર તેના ઉપરનું લક્ષ્ય સહેજે છૂટી જાય છે, અને શરીર ઉપરનું લક્ષ્ય છૂટતા આહાર આદિ પણ છૂટી જાય છે. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાંતિપૂર્વક ઠર્યો તે જ તપશ્ચર્યા છે. સ્વભાવના ભાન વગર ઈચ્છાને રોકું, ત્યાગ કરું એમ કે, પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે, શેમાં જઈને ઠરશે? વસ્તુ સ્વરૂપ તો યથાર્થપણે સમજો નથી. આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જળ પદાર્થના ગ્રહણ ત્યાગ નથી, પરનું કોઈ પ્રકારે લેવું મૂકવું નથી. હું નિરાલંબી જ્ઞાયક સ્વભાવી છું એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતા આહારાદિનો વિકલ્પ છૂટી જાય તે તપ છે. અને અંતરની લીનતામાં જે આનંદ, તે તપશ્ચર્યાનું ફળ છે. ક્રમાંક 32. પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવનો અંતરનાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે, અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજે શુદ્ધિ એક બે ભવે અવશ્ય મોક્ષ થાય છે એમ અપ્રતિહત ભાવની વાત કરી છે, પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેહદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ સ્વાનુભવ આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ક્રમાંક 33. જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કરતા વગર આ જગત બની શકે નહીં. એક આત્મા બીજાના જીવન મરણ સુખ દુઃખ ઉપકાર અપકાર કરી શકે. આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી બોલી શકે. કર્મ આત્માને હેરાન કરે. કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ને શાપથી અકલ્યાણ થાય. દેવગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી શકે, ને બરાબર ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય. કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે વગેરે. પણ અન્ય જીવનું હિતાહિત હું જ કરું છું એમ જે માને છે, તે પોતાને અન્ય જીવરૂપ માને છે, તેમજ પૌદ્ગલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું એમ જે માને છે, તે પોતાને પૂદગલ દ્રવ્ય સ્વરૂપ માને છે. તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ છોડવા યોગ્ય છે. કર્તા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે જ નહીં. કારણ કે જે પરિણમે તે કરતા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા, એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. વળી એક દ્રવ્યનો કરતા અન્ય દ્રવ્ય થાય તો બંને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કરતા કર્મપણું અથવા પરિણામ પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય, એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કરતા કહેવો ઉચિત નથી. વળી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. વસ્તુની તે તે સમયની જે જે અવસ્થા, અવ એટલે કે નિશ્ચય વત્તા સ્થા એટલે કે સ્થિતિ, અર્થાત નિશ્ચયે પોતાની પોતાનામાં સ્થિતિ, તે જ તેની વ્યવસ્થા છે. તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી. આમ જેની માન્યતા થાય છે તે દરેક વસ્તુને સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે. પરદ્રવ્યના પરિણમનમાં મારો હાથ નથી ને મારા પરિણમનમાં કોઈ પણ દ્રવ્યનો હાથ નથી. આમ માનતા પરના કરતાપણાનું અભિમાન સહેજે ટળી જાય છે. તેથી અજ્ઞાન ભાવે જે અનંત વીર્ય પરમાં રોકાતું હતું તે સ્વમાં વળ્યું, તે જ અનંતો પુરુષાર્થ છે ને તેમાં જ અનંત શાંતિ છે. આ દ્રષ્ટિ તેજ દ્રવ્યદ્રષ્ટિ થઈ ને તેજ સમ્યક દ્રષ્ટિ થઈ. ક્રમાંક 34. જે જીવ પાપ કાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મ કાર્યોમાં કંજુસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતા ધર્મ કાર્યોમાં વધારે ઉત્સાહથી વર્તે છે. ક્રમાંક 35. જ્ઞાન ને આનંદ વગેરે અનંતપૂર્ણ શક્તિના ભંડાર એવા સત્સ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રય જતા નિર્વિકલ્પ સમ્યક દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. તેને શ્રીમદ રાજચંદ્ર સર્વગુણાંશ તે સમ્યક્ત્વ ને પંડિત ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં 4th ગુણ સ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો એક દેશ પ્રગટ થયા છે એમ કહે છે. તે વાત બહેનના બોલમાં બહેન શ્રી ચંપાબેનના વચનામૃતમાં આ પ્રમાણે આવી છે. નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદ ગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતા આત્માના બધા ગુણોનું યથાસંભવ આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે. અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેની જેને દ્રષ્ટિ થઈ છે તેને વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે એવો અનુભવ વેદન થતું હોવાથી અનંત ગુણોનું અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી તે સમકીતિ છે. ક્રમાંક 36. ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વિતરાગવાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. એ વિતરાગી વાણીમાં કહેલા તત્વોનું સ્વરૂપ વિપરીતાભિનિવેશ રહિત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભવ નષ્ટ થઈ જાય છે, એને ભવ રહે જ નહીં. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે. એ જેને બેસે તે જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે. ક્રમાંક 37. ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવ સમય પ્રાભૃતમાં કહે છે કે હું જે અભાવ કહેવા માગું છું તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો, કારણ કે આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. તેમાં મારા વર્તતા સ્વ આત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને 6th ગાથા શરૂ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું. એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું. મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવજા કરે છે તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. સમય પ્રાભૂત એટલે સમય સારરૂપી ભેટનું. જેમ રાજાને મળવા ભેટનું આપવું પડે છે, તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસર જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટનું આપીએ, પરમાત્મદશા સિદ્ધ દશા પ્રગટ થાય છે. આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હાજ પાડજો, કલ્પના કરશો નહીં. અનુભવમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. ક્રમાંક 38. સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુભવ કર. આત્માનુભવનું એવું મહાત્મ્ય છે કે પરિસહ આવે પણ જીવની જ્ઞાનધારા ડગે નહીં. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એક સાથે સામે આવીને ઉભા રહે તો પણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયક સ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહીં. ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહીં ને સ્વરૂપ સ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ કરે, જીવન મુક્ત દશા થાય અને મોક્ષ દશા થાય. ક્રમાંક 39. અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશે, ઉગારી દેશે. એનો અર્થ એવો થયો કે મારામાં કાંઈ માલ નથી, હું તો સાવ નમાલો છું એમ પરાધીન થઈને સાક્ષાત ભગવાન સામે કે તેમની વીતરાગ પ્રતિમા સામે રાંકો થઈને કહે કે ભગવાન મને મુક્ત કરજો. દીન ભયો પ્રભુ પદ જપે, મુક્તિ કહાં સે હોય. રાંકો થઈને કહે કે હે પ્રભુ, હે પ્રભુ, મને મુક્તિ આપો. પણ ભગવાન પાસે તારી મુક્તિ ક્યાં છે? તારી મુક્તિ તારામાં જ છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું ને તું પણ સ્વતંત્ર છો. તારી મુક્તિ તારામાં જ છે એમ ઓળખાણ કર. ઓળખાણ વડે તરવાનો ઉપાય પોતામાં જાણ્યો ત્યારે ભગવાનને આરોપ આપીને વિનયથી કહેવાય છે કે ભગવાને મને તાર્યો. તે શુભ ભાવ છે ને તે વ્યવહારે સ્તુતિ છે. શરીરાદિ તે હું છું, પુણ્ય પાપ ભાવ તે પણ હું છું. એવા એવા મિથ્યા ભાવ છૂટીને હું એક ચૈતન્ય સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું. આવા ભાનપૂર્વક ભગવાન તરફનો જે શુભ ભાવ થાય તે વ્યવહારે સ્તુતિ છે. અને આવા ભાનપૂર્વક સાથે વર્તતી શુભ ભાવથી જુદી જે સ્વરૂપાવલંબી શુદ્ધિ છે તે પરમાર્થે સ્તુતિ છે. ક્રમાંક 40. શાસ્ત્રમાં વ્યવહાર ને પરમાર્થ બંને રીતે વાત આવે છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી ક્યાંય રાગ દ્વેષ નથી, તેમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિથી કહ્યું છે. વળી તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે રાગ દ્વેષ આત્મામાં થાય છે, તેમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાય દ્રષ્ટિથી કહેવાયું છે. એ રીતે તે કથન જેમ છે તેમ સમજવું, પણ બંનેનો ખીચડો કરી સમજવું નહીં. વળી શાસ્ત્રમાં આત્મા નિત્ય છે એમ જે કહ્યું છે તે દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષાનું કથન છે અને આત્મા અનિત્ય છે એવું જે કથન છે તે પર્યાય અપેક્ષાએ અવસ્થા દ્રષ્ટિથી કહ્યું છે. તે બંને કથન જે અપેક્ષાપૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે, એકાંત દ્રષ્ટિ છે. બંને પડખાને જેમ છે તેમ બરાબર સમજી ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જુદું શુદ્ધ જ્ઞાયક છે એવી જે દ્રષ્ટિ તે પરમાર્થ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે દ્રષ્ટિ તે વ્યવહાર દ્રષ્ટિ ભંગ દ્રષ્ટિ ભેદ દ્રષ્ટિ છે. ક્રમાંક 41. અસમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે. લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે. જૈન શાસનનો એ સ્તંભ છે, સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. 14 પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા 6મા-7મા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળેલી છે. ક્રમાંક 42. આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્ય એમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કરતા અને જીવના વિકારી પરિણામ એનું કાર્ય એમ પણ કેમ હોઈ શકે, ન હોઈ શકે? ઘણાને મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહીં. નિમિત્તથી વિકાર થાય એમ શાસ્ત્રમાં જે કથન આવે છે તેનો અર્થ નિમિત્તથી વિકાર થાય એમ નહીં, પણ નિમિત્તનો આશ્રય કરવાથી વિકાર થાય એમ છે. જો જીવ પૂતગલમાં નથી અને પૂતગલ જીવમાં નથી તો પછી તેમને કર્તા કર્મ ભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે, તે જ્ઞાતા જ છે. પૂતગલ કર્મનો કર્તા નથી અને પૂતગલ કર્મ છે તે પૂતગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તો પણ હું કરતા છું અને આ પૂતગલ મારું કર્મ છે એવો અજ્ઞાનીઓનો આ મોહ અજ્ઞાન કેમ નાચે છે? ક્રમાંક 43. મને બહારનું કંઈક જોઈએ એમ માનનાર ભિખારી છે. મને મારો એક આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ એમ માનનાર બાદશાહ છે. આત્મા અચિંત્ય શક્તિઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદ સ્વરૂપ જાગતી જ્યોત અનુભવમાં આવી શકે છે. ક્રમાંક 44. અંતરના ભાવમાંથી ઊંડાણમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધ ચૈતન્ય છે. અંદરની રૂચિથી એની ભાવના ઉઠે અને વસ્તુના લક્ષ્ય સહિત વાંચન વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકમાં આવે છે કે વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા મોટપ પૂછવાનો હોય તો તેનું બધું વાંચવું વિચારવું અજ્ઞાન છે. ક્રમાંક 45. સ્યાદવાદ એ તો સનાતન જૈન દર્શન છે, તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે, તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હે કહે છે, પણ બીજી બાજુ શુભ રાગ આવે છે હોય છે. એના નિમિત્તો દેવ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે. તેને જે ન માને તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યા દ્રષ્ટિ છે. શુભ રાગ એ છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે. તેના નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે. તેનો નિષેધ કરે તો તે જૈન દર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યા દ્રષ્ટિ છે. ક્રમાંક 46. પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે પણ એ ધર્મ નથી. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને, સિદ્ધપણું નથી એટલું બાધકપણું એવા શુભ ભાવ આવે આવે, પણ તે હે તરીકે આવે, જાણવા માટે આવે. જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે ને, કહત બનારસી અલપ ભવથી તી જાકી, કહત બનારસી અલપ ભવથી તી જાકી, સુઈ જિન પ્રતિમા પ્રવાને જિન સારખી. જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત જિનેન્દ્ર તુલ્ય વીતરાગ ભાવવાહી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જિન પ્રતિમા છે તેની પૂજા ભક્તિ બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહીં ત્યારે અશુભથી બચવા એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહીં. એવો ભાવ ન જ આવે એમ માને તેને વસ્તુ સ્વરૂપની ખબર નથી, અને આવે માટે તેનાથી ધર્મ છે એમ માને તો પણ તે બરાબર નથી. એ શુભ રાગ બંધનું કારણ છે. જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ હોય છે. હોય છે માટે તે આદરણીય છે એમ પણ નથી. નિજ પરમાત્મ તત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા. એક પરમાણુ માત્રની પણ આસક્તિ છોડી દે. જેને નિજ પરમાત્મ સ્વભાવનો આશ્રય કરવો છે તેણે રજકણને તેમજ રાગના અંશને પણ છોડી દેવો પડશે. તેમાં મારાપણાનો અભિપ્રાય છોડી દીધો માટે સમ્યક દર્શન થયું. છતાં એવો શુભ ભાવ આવે આવે તે જાણવા લાયક છે. તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ક્રમાંક 47. ક્રોધાદિ થવા કાળે કોઈ પણ જીવ પોતાની હયાતી વિના આ ક્રોધાદિ છે એમ જાણી શકે જ નહીં. પોતાની વિદ્યમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતા પણ જ્ઞાન 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 એમ મુખ્યપણે જણાવવા છતાં જ્ઞાન તે હું એમ ન માનતા, જ્ઞાનમાં જણાતા રાગાદિ તે હું એમ રાગમાં એકતા બુદ્ધિથી જાણે છે માને છે, તેથી તે મિથ્યા દ્રષ્ટિ છે. ક્રમાંક 48. ચૈતન્ય પરિણતિનો વેગ બહાર નિમિત્ત તરફ ઢળે તે બંધન ભાવ છે. ચૈતન્ય પરિણતિનો વેગ અંદર સ્વ તરફ વળે તે અબંધ ભાવ છે. સ્વાશ્રય ભાવથી બંધન અને પરાશ્રય ભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી. વિકલ્પનો એક અંશ પણ મારો નથી. હું તો નિર્વિકલ્પ ચિદાનંદ મૂર્તિ છું એવો સ્વાશ્રય ભાવ રહે તે મુક્તિનું કારણ છે. વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રય ભાવ રહે તે બંધનું કારણ છે. પરાશ્રય ભાવમાં ભલે દેવશાસ્ત્ર ગુરુની ભક્તિનો કે વ્રત તપ દયા દાન વગેરેનો જે શુભ ભાવ હોય તેમાં બંધનો અંશ પણ અભાવ કરવાની તાકાત નથી, અને હું અખંડ જ્ઞાયક મૂર્તિ છું તેવી સ્વસન્મુખ પ્રતીતિના જોરમાં બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી. પરાશ્રય ભાવમાં મોક્ષ માર્ગની અને મોક્ષ પર્યાયની ઉત્પત્તિ થતી નથી, અને સ્વાશ્રય ભાવમાં મોક્ષ માર્ગ તેમજ મોક્ષ પર્યાય બંનેની ઉત્પત્તિ થાય છે. દ્રવ્ય તો એકરૂપ, પરિપૂર્ણ છે. મોક્ષ પર્યાયનો ઉત્પાદ ને સંસાર પર્યાયનો વ્યય થાય છે. સ્વભાવની શુદ્ધિને રોકનારો તે બંધનભાવ છે. સ્વભાવનો વિકાસ અટકી જવો અને વિકારમાં રોકાઈ જવું તે બંધભાવ છે. ક્રમાંક 49. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ અને રાગ આકુલતા સ્વરૂપ એમ જ્ઞાનીને બંને ભિન્ન ભાસે છે. ત્રિકાળી નિત્યાનંદ ચૈતન્ય પ્રભુ ઉપર દ્રષ્ટિ પ્રસરતા સાથે જે જ્ઞાન થાય તે ચૈતન્ય અને રાગને અત્યંત ભિન્ન જાણે છે. જેને તત્વની દ્રષ્ટિ થઈ છે તેને સમ્યક જ્ઞાન હોય, જેને દ્રષ્ટિ થઈ નથી તેને ચૈતન્ય અને રાગને ભિન્ન જાણવાની તાકાત નથી. ક્રમાંક 50. સહજ જ્ઞાન અને આનંદ આદિ અનંત ગુણ સમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્વ છે તેને અધૂરા વિકારી ને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્ય દ્રષ્ટિ છે, તે જ યથાર્થ દ્રષ્ટિ છે. શ્રુત જ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે. પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયોને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધ પારિણામિક ભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે, પર્યાયમાં અધુરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનો રહેશે. પ્રયાસ દ્રષ્ટિએ સાધ્ય સાધકના ભેદ પડે છે. પર્યાય દ્રષ્ટિએ વિકાર ને અધુરાશ છે તેને તત્વદૃષ્ટિના જોરપૂર્વક ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દ્રષ્ટિ થયા પછી સાધક અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મા રૂપ સમયસારને અનુભવે છે. આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે. આનંદના ઝરણા ઝરે છે.